પ્રકરણ 6. નામસ્મરણ. ગમે તેવી કપરી કસોટીમાં જકડાયેલા માણસને પ્રભુસ્મરણથી મુક્તિ મળે છે. પરંતુ એટલું જ નહીં, પરંતુ નિરંતર પ્રભુ નામનો જપ અને પ્રભુના સ્વરૂપનું સ્મરણ કરે છે તો તેને તે જ સ્વરૂપમાં સાક્ષાત્કાર પણ થાય છે. આ બાબતમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. જોકે એ યાદ રાખવું ખાસ જરૂરી છે કે યોગિક સાધના પ્રાણાયામ કે તપનો માર્ગ કાંટાળો છે, જ્યારે જપ, ધ્યાન કે સ્મરણ દ્વારા થતી સાધનામાં ભૂલ થવાનો કે બીજા કોઈ ભયને અવકાશ નથી. પ્રથમ બતાવેલ સાધના દરેક ધર્મ કે જાતિને માટે અલગ પ્રકારની હોઈ શકે છે, જ્યારે નામ સ્મરણમાં ભેદભાવનું નામ નિશાન નથી. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મમાં બીજી બાબતમાં ભલે વિખવાદ હોય, પણ પ્રભુના નામના મહિમાની બાબતમાં તો એકમત જ છે. દરેક પોતપોતાની ભાષામાં એક જ પરમેશ્વરના નામનું રટણ કરે છે. દરેક પોતાના ધર્મના ઈષ્ટદેવનું નામ લેતા લેતા માળાના મણકા ફેરવે છે. એ બધા એવા જે વિના સંશય માને છે કે જપ, ધ્યાન અને સ્મરણ એ જ એક નિશંક ફળદાયી સાધના માર્ગ છે. નામ અને દેવ એક જ છે, પરંતુ નામની મધુરતા રૂપમાં ક્યાં છે? ગુલાબનું નામ લેતાં જ તેની સુગંધ, કોમળ પાંદડીઓ, ઘેરો રંગ મનસચક્ષુ સમય ઉદ્ભવે છે. એમાં રહેલા કાંટા કે એને મેળવતા પડેલી મુશ્કેલી યાદ આવતી નથી. જો એમ ન થતાં ગુલાબનું ઉદ્ગમ ઝાડ, પાંદડા, ડાળી વગેરેનો વિચાર કરવા માંડીએ તો ગુલાબનું ફૂલ જે તેનો સૌથી મનોહર અને અગત્યનો ભાગ છે તે ભૂલાઈ જશે. એ જ રીતે જોઈએ કેરીનું નામ સાંભળતાં જ તેની અદ્વિતીય મીઠાશનો પણ ખ્યાલ આવશે. પરંતુ જ્યારે ફળ હાથમાં હોય ત્યારે તે મીઠું હશે કે ખાટું એ વિશે શંકા થાય છે. પછી એની છાલ, રસ, ગોટલો, ગોટલી વગેરેનો વિચાર કરીએ છીએ ત્યારે નામ માત્ર સ્મરીએ ત્યારે આવી વિગતોનો વિચાર કરતા નથી, માત્ર તેની મધુરતા જ સંભાળીએ છીએ. તેવું જ પ્રભુ અને તેના સ્મરણનું છે. નામ સ્મરણમાં મીઠાશનું પવિત્ર સત્વ છે, જ્યારે સ્વરૂપમાં માન સાથે ભયની લાગણી પણ સંભવી શકે છે. તેને ડરાવનારા તેના ગુણોનો પણ ખ્યાલ આવી જાય છે. બીજું પણ એક કારણ છે નામ સ્મરણ અપનાવવાનું. નામ સ્મરણથી પ્રભુના રૂપનું દર્શન કરવાનું. જેવી રીતે સંસારમાં ધનથી ગમે તે વસ્તુ ખરીદી શકાય છે, માટે ધન એ વસ્તુઓ કરતાં વધુ અગત્યનું છે, તેવી જ રીતે એક ચિત્ત બની નામ સ્મરણ કર્યા કરીએ તો ધ્યાન માર્ગે પરમેશ્વર ઓછી મુશ્કેલીએ મળી જાય છે. યોગિક સાધના તપ દ્વારા ઘણી તાત્વિક સિદ્ધિઓ મળે છે. એ સિદ્ધિઓના મદમાં પ્રભુને ભૂલી જવાની ઘણી શક્યતા છે. નામ, જપ અને ધ્યાન માર્ગમાં આવી ભીતિ નથી. આ ત્રણેયથી મનુષ્યમાં વધારે ને વધારે પ્રમાણમાં પ્રેમ વિકસે છે અને પ્રેમ દ્વારા શાંતિ મળે છે. એકવાર મનની શાંતિ મળે એટલે ક્રમશઃ બીજા સદગુણો આપોઆપ પ્રવેશે. યોગ તપથી અલૌકિક શક્તિ પ્રાપ્ત થાય છે. જપ ધ્યાનથી અલૌકિક પ્રેમ, આ છે બે માર્ગ વચ્ચેનો તફાવત. છતાં પણ સાધકે આ માર્ગો વિશે સર્વની સાથે ચર્ચા કરવી નહીં, કારણ કે પ્રત્યેકને પોતાનો માર્ગ જ શ્રેષ્ઠ લાગે છે. બીજો માર્ગ ગ્રહણ કરનારને જપ અને ધ્યાન અર્થહીન લાગે છે. બહુ જ સામાન્ય, જાણે નીચી કક્ષાના વિદ્યાર્થી માટેના પહેલા પાઠ જેવો લાગે છે. જ્યારે કોઈ આપણા માર્ગ વિશે આવો અભિપ્રાય બતાવે ત્યારે કદાચ આપણને પોતાને પણ એ કઠે છે અને તેને માટે શંકા આવે છે. જ્યાં પહેલાં આનંદ મળતો ત્યાં ડર અને પ્રેમ અનુભવાતો હતો, ત્યાં ધૃણા વર્તાય છે. પોતાના મનમાં જ વિચાર કરો કે તમને કયો શ્રેયકર લાગે છે, અથવા જેણે નામ સ્મરણનો માર્ગ અપનાવ્યો હોય તેમના અનુભવ જાણો. પરંતુ જેની તેની જોડે ચર્ચામાં ન ઉતરો, એવી રીતે વ્યર્થ સમય બગાડવા કરતાં પ્રભુ સ્મરણ કરો, તેના રૂપનું સ્મરણ કરો, ધ્યાન કરો અને આનંદનું ફળ ચાખો. માત્ર સારા કે નરસા માર્ગની ચર્ચા કરવાથી આપણા સાધના દ્વારા જે કંઈ મેળવ્યું હશે તે પણ ગુમાવી દઈએ છીએ. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી નિરંતર અટક્યા વગર નામ યાદ કરો અને રટણ કરો. એકલા કે ભક્ત મંડળીમાં એમ કરવાથી તમે ચલિત નહીં થાવ. એક માછલીનો વિચાર કરો, તે તેના નવજાત બચ્ચાને પહેલાં બહુ છીછરા પાણીમાં ઉછેરે છે, અને પછી ગમે તેવા તોફાની ઊંડા સમુદ્રમાં મોટી મોટી રાક્ષસી માછલીઓ વચ્ચે તેને ધકેલે છે, પણ એ ત્યાં ભયરહિત બની બહાદુરીથી જીવે છે. જો પહેલેથી નાની માછલીઓને સમુદ્રમાં નાખે તો તે સાધારણ માછલીઓના મુખમાંથી પણ જીવતી ન બચે. તેમજ નામ, જપ, ધ્યાન ખૂબ ચીવટથી કરવું, તેને માટે નિશ્ચિત થયેલ નિયમનું પાલન કરવું, બીજા સાથે ખોટી ચર્ચા ન કરવી. આજકાલ ઘણા સાધકો નામ છોડી યોગ અને પ્રાણાયામના માર્ગે વળે છે, પણ તેમાં ઘણા ભય સ્થાનો છે. યોગ્ય રીતે તેમાં આગળ વધવું ઘણું મુશ્કેલ છે, અને વધ્યા પછી પણ તેમાંથી મળતી સિદ્ધિ સાચવવી તેથી પણ વધી કઠોળ છે. કિનારા પર જાળ બિછાવીને કોઈ પાણીની માછલીનો શિકાર કરી શકે ખરો? એવી જ મૂર્ખાઈ નામ સ્મરણમાં શ્રદ્ધા છોડી યોગ અને તપ કરવા બેસનાર કરે છે. જો નામ રટણનો આશરો લેશો તો આજ નહીં તો કાલ જરૂર ઈશ્વર મળશે. જેનું નામ જાણીએ છીએ એને ઓળખવામાં વાર નથી લાગતી, પરંતુ જેના નામની જ ખબર નથી તે વસ્તુ સામે હશે તો પણ ન ઓળખાય. માટે અવિરત નામ જપતા રહો, ભૂલો નહીં. નામથી પ્રેમ ઉદ્ભવે છે, પ્રેમથી પ્રભુ ધ્યાન હાંસલ થાય છે. પ્રેમના મૂળ તમારી અંદર ઊંડા ગયા હશે તો પ્રેમમય પ્રભુમય તમારો જ છે. પ્રભુને મેળવવાના ગમે તેટલા માર્ગો હોય પણ સહેલામાં સહેલો માર્ગ એ ધ્યાન માર્ગ છે. નક્કી સમજો કે જ્યારે અમુક રોગ અમુક સ્થળમાં ફેલાય છે ત્યારે ત્યાં જ તે રોગ નાબૂદ કરવાનું ઔષધ પણ હાજર જ હોય છે. બીજે ભલે તે શોધો તો મળી આવે, પણ એટલા વિપુલ જથ્થામાં તો નહીં જ મળે. તેવી જ રીતે આ કળિયુગમાં પણ આ ખાસ ઔષધ છે નામ સ્મરણ. આ યુગમાં ભયંકર અન્યાય, નીતિહીન જીવન, જૂઠ વગેરે પાપો ઠેર ઠેર ઉભરાય છે. માટે જ શાસ્ત્રો પોકારી પોકારીને ઠોકી ઠોકીને કહે છે કે આ કલયુગમાં નામ સ્મરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજી ગતિ નથી. ચારે યુગોમાં એટલા માટે જ કળિયુગ સર્વોત્તમ છે. નામ, જપ અને ધ્યાન માનવજાતિમાં પ્રસરેલા દુષ્ટોને જડમૂળથી દૂર કરે છે, મનુષ્ય સ્વભાવનું નિયમન અને સંરક્ષણ કરે છે. તેથી ધ્યાનથી મેળવેલ ફળ યોગ, યજ્ઞ કે પ્રાણાયામથી મેળવેલ સિદ્ધિ કરતાં ઉચ્ચ છે. દરેક કામમાં એક ચિત્ત હોવું આવશ્યક છે. સાંસારિક સુખ કે આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે મૂળભૂત શક્તિની જરૂર છે તો તે બંને માટે તો સરખી જ છે. આધ્યાત્મિક એ સાંસારિકનું શુદ્ધ સ્વરૂપ છે. સફળતા કે નિષ્ફળતાનો આધાર એકાગ્રતા પર છે, એ પણ સાધના જ છે. સાધના બે પ્રકારની છે, ધ્યેયવિહીન, બહુલક્ષી. પ્રથમ પ્રકારને નિદ્રાવસ્થા કહેવાય, એને તમોગુણી પણ કહે છે. ખુલેલી આંતરનજર જગત અને તેના સર્જન તરફ કેન્દ્રિત કરવી તે બહુલક્ષી સાધના. રજોગુણનું લક્ષણ છે, પરંતુ આ બંનેને છોડી મધ્યમાર્ગ ગ્રહણ કરે તે સાત્વિક ગુણી છે. જેના નેત્રો નથી નિદ્રાવસ્થા જેવા કે નથી પૂરા જાગૃત, અર્ધપીડિત, અર્ધકુલ્લા નાસિકાગ્રે કેન્દ્રિત છે તેવો સાધક મનની એકાગ્રતા ઘણી જલ્દી કેળવી શકે છે. ના, માત્ર નાકના ટેરવે નજરને સ્થિર કરવાથી કામ પૂરું નથી થતું, એ તો પહેલો પાઠ માત્ર છે. ત્યાર પછી નજર સમક્ષ તમારા ઈષ્ટદેવના નામ અને રૂપનું માનસ દર્શન કરો, એ જ પરમ પવિત્ર ધ્યાન છે. જ્યારે આ રીતે જપ અને ધ્યાનમાં બેસો ત્યારે ઘણા ઘણા વિચારો મનમાંથી પસાર થાય છે, એની ચિંતા ન કરો, એથી કંઈ ખાસ નુકસાન નથી થવાનું. જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે મનને ઉત્સાહિત રાખો. દ્રઢ નિશ્ચયથી જો શરૂ કરશો તો કંઈ વિક્ષેપ ન નડે. માત્ર એટલો જ ખ્યાલ રાખો કે તમે તમારા મનને પૂર્ણ પવિત્ર બનાવ્યું છે. બાહ્યાચારનો વધારે પડતો આગ્રહ ન કરો. તમને જે પણ નામ અને રૂપ વધુ આકર્ષિત કરે તે પસંદ કરો. નામ એ જ મંત્ર છે, અને એ મંત્ર નિત્ય પવિત્ર, નિત્ય ક્રિયાશીલ અને સમસ્ત છે. એક દિવસ એક નામ અને એક રૂપ અને બીજે દિવસથી બીજું એમ મનની મોજ પ્રમાણે બદલો નહીં. જે એક નામ રૂપથી તમને પૂર્વ શાંતિ મળી, બસ એને વિના સંશય પકડી રાખો, હૃદય કંદરામાં એને સંગ્રહી રાખો, તેને અહર્નિશ તેનો અનુભવ કરો, અને પછી તો પ્રભુ કૃપાથી જ બધું આપોઆપ થશે. મજૂરને ખોદવાનું કામ આપ્યું હોય તો એની ફરજ છે કે ના ન કહેવાય ત્યાં સુધી ખોદ્યા જ કરવું. એ તો માળીને નક્કી કરવાનું છે કે કેટલી માટી કયા વૃક્ષને નાખવી અને કેવી રીતે નાખવી. તેવી જ રીતે આદેશ તો એટલો જ છે, નામ સ્મરણ. નામ સ્મરણ કરો. જો આપણે તે પ્રમાણે અહર્નિશ કરશું તો અને કેટલા અને ક્યારે કરવાનો છે તેનો તો આદેશ આપનાર ધ્યાનમગ્ન યોગીશ્વરને જ નિર્દેશ કરવાનો છે. નામ અને રૂપના સ્મરણનું મહત્ત્વ એનાથી મનને જે અભ્યાસ મળે છે તેમાં છે. કસાયેલા ઘોડાને કેળવવાની કોઈ જરૂર નથી, નવા ઘોડાને વિવિધ પ્રકારે વશ કરવો પડે છે. તેવી જ રીતે ચંચળ મનને વશ કરવા પ્રાર્થના, ભજન, જપ અને નામ સ્મરણ છે. શરૂઆતમાં મનરૂપી ઘોડો ઘણી દિશામાં દોડાદોડ કરશે. સારથીને તેથી ગભરાવાની જરૂર નથી. એણે લગામ બરાબર ખેંચીને પકડવી, હતાશ થવાની કે ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ નામરૂપી લગામ પૂરા વિશ્વાસથી પકડી રાખો. થોડા જ વખતમાં તમારી વાચા અને વિચાર બંને પર કાબૂ આવશે. બસ એટલો જ ખ્યાલ રાખો કે એવી કોઈ વસ્તુને નજીક ના આવવા દો જે તમને પ્રભુ પ્રેમય પંથ પરથી હટાવી અને નામ સ્મરણથી દૂર કરે. વિચારો નામ સ્મરણ કેટલું શક્તિશાળી અને ફળદાયી છે. બી રોપ્યું કે તરત જ ફળની આશા ન રાખો. હજુ છોડ નાજુક છે. ફળના સ્વાદનો અનુભવ કરવા તેના પાંદડા ને ડાળી તોડી તેને ચૂસવા ન માંડો. તેમ કરવાથી પરિપક્વ ફળ અને તેનો સ્વાદ તમે કેમ કરીને ચાખશો. તમારી ફરજ નામરૂપી છોડને ઉછેરવાની છે. તેમ કરતાં કરતાં તમારે એ શંકા કરવાની નથી કે વર્ણવાય છે તેવા ગુણો તેનામાં છે કે નહીં. છોડ ફૂલી ફાલી વૃક્ષ થતાની સાથે જ તમને ઈચ્છિત ફળ આપશે. એકાગ્રતાથી નામ સ્મરણને વળગી રહો. નામના રૂપને ધ્યાનમાં રાખો. બદલ્યા વગર, અટક્યા વગર નામ સ્મરણની જાળમાં એક પણ છિદ્ર ન હોય તેનું ધ્યાન રાખો. એટલે કે નિયમિત નિરંતર નામને જપતા રહો. એમાં આળસરૂપી છિદ્ર પડશે તો કદાચ ફળ તે છિદ્ર મારફત સરી પડશે. માટે પ્રથમ પાઠ એ જ છે કે મન પર પૂરો કાબૂ આવે ત્યાં સુધી નામને વળગી રહો, તેને જપતા રહો. મનને જ્યાં દોડવું હોય ત્યાં ભલે દોડતું, એને શોધવા એની પાછળ દોટ ન મૂકો. એ થોડો વખત તરંગો ખેંચી જાય એ તરફ નિષ્ફળ ઉડ્ડયન કરી થાકી હારીને તમારી પાસે જ પાછું આવશે. મન અજ્ઞાન બાળક જેવું છે, જે માતા પાછળ બૂમો પાડતી આવે છે એમ જાણતું હોવાથી શ્રદ્ધાથી હિંમતથી આગળ ને આગળ દોડે છે. પણ જો માને તેની પાછળ ન જુએ તો તે તરત પાછું ફરે છે અને માતાની સોડમાં લપાઈ જાય છે. ભ્રમિત મનના વિચાર તરંગો તરફ લક્ષ ન આપો. જે નામરૂપ તમે પસંદ કર્યું છે, જેની તમને ટેવ પડી છે, તેનું એકાગ્રતાથી સ્મરણ અને ધ્યાન કરો. તમારા હૃદયની શુભેચ્છાઓ તેનાથી જ ફલિત થશે. શુદ્ધિ અશુદ્ધિના નકામાં ખ્યાલો કાઢી નાખો. જગતમાં કશું જ અપવિત્ર નથી. સર્વવ્યાપી પરમેશ્વર જ્યારે જગતના ખૂણે ખૂણે છુપાયો છે તો ત્યાં અશુદ્ધિને ક્યાં સ્થાન છે. અને કદાચ કોઈ વસ્તુ ચર્મચક્ષુને એવી જણાય તો પણ જે ક્ષણે તે પ્રભુના સ્મરણના સંપર્કમાં આવે તો તે ક્ષણથી પરમ પવિત્ર બને છે. જવાબ આપો, જંગલમાં શૌચ માટે ગયેલા માણસને સોનાનો ચરુ જડી જાય તો તે પોતે અશુદ્ધ છે એમ વિચારી ચરુને ગ્રહણ કરવાનું શું માંડી વાળશે? પવિત્રતા અને અપવિત્રતા એ મનુષ્યની તે ક્ષણની માનસિક પ્રતિક્રિયાનું પરિણામ છે. જ્યારે બીજાને દાન આપવાનું હોય છે ત્યારે શુભ અશુભ સમયનો વિચાર કરવા રોકાઈએ છીએ, પરંતુ લાભ લેવાનો હોય છે ત્યારે કોઈ વિચાર લાગતો નથી. આપણને સર્વત્ર શુભ જ લાગે છે. મન જ આ બંને પ્રકારના વલણનું કારણ છે. એવી જ રીતે જો તમને અંતર્યામીના નામમાં પૂર્ણ શ્રદ્ધા હશે, પ્રેમ હશે, તો શુદ્ધ અશુદ્ધનો ખ્યાલ સતાવશે નહીં. જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો અસંતોષ કે અવિશ્વાસ હશે તો જાત જાતના ખરા ખોટા વિઘ્નો તમને હેરાન કરશે. માટે શંકા છોડો અને શ્રદ્ધા વધારી નામ સ્મરણ કરો. અચૂક ખાતરી રાખો, દરેક વસ્તુ એના નામથી જ પવિત્ર બને છે. પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવના કેળવો. લોખંડની જંજીર તોડવી સહેલી છે, પણ દિવ્ય પ્રેમની કડીઓ તૂટવી બહુ જ મુશ્કેલ છે. ઘાતકીમાં ઘાતકી પશુ પણ અલૌકિક પ્રેમને વશ થાય છે. એ જ સ્વામીની માયા છે. જો આ પ્રેમવારીનો પ્રવાહ તળાવ અને નાળાને બદલે દયાસાગર તરફ વાળ્યો હોય તો જીવ જીવનનો ઉદ્દેશ સમજી શકે. એ જ પરમ મુક્તિ છે. એ પ્રેમ પ્રવાહને ભગવાનના નામરૂપમાં અવિરત વહેતો રાખવો એ જ ખરું ધ્યાન છે. જીવનરૂપી આ રહેઠાણ તમારું કાયમી સ્થાન નથી, તેમજ દૈહિક કે અન્ય વિપત્તિઓથી નિરાશ ન થાવ. અવિનાશી અનંત એવા પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધો, તેમાં તન્મય બનો. જગત નાશવંત છે, આજ નહીં તો કાલ સર્વ કંઈ નષ્ટ થવાનું જ છે. મૃત્યુના દ્વારે જતા કોઈ સંગી કે સાથી નથી, ત્યારે તો માત્ર એક આપણો સહારો ઈશ્વર છે. એ જ સાચા સ્નેહીને, ચિરંતન સંબંધીને એક બે દિવસની ક્ષણ કંભૂર દુનિયાના રાગ રંગ ખાતર ભૂલી જવો તે કેટલું મૂર્ખાઈ ભર્યું છે. આપણે ઘણા જન્મ જન્માંતરો ભમ્યા, એમાં કોઈ કેટલાય પિતા માતા પત્ની પુત્ર પુત્રીઓ આપણા સંબંધરૂપી રૂપે બદલ્યા. આજ આપણને કશું જ યાદ નથી, તેમજ એ લોકો પણ કંઈ જાણતા નથી. પણ એ દરેક જન્મમાં પ્રભુ જ એક આપણો નિત્યનો સંબંધી છે. એ તો નિત્ય અખંડ અનંત અનાદિ છે. આપણે જન્મે જન્મે મરનારો આપણી રક્ષા કરનારો અને સથવારો છે, એને કેવી રીતે ભૂલી શકાય? ખ્યાલ કરો, જ્યારે ગાત્રો ઢીલા પડી ગયા હોય, મા બાપ પત્ની બાળકો એક બાજુ ઘેરાઈ ઊભા હોય, અને તેવે સમયે મૃત્યુદૂત સર્વ કંઈ છોડી તત્ક્ષણ અનંત યાત્રાએ જવા તેડવા આવી ઊભા હોય, એ સમયને યાદ કરો અને એ સમય આવે તે પહેલાં જ પ્રભુના ધ્યાનરૂપી બિસ્તરો બાંધીને તૈયાર રહો. કોને ખબર છે કોનો વારો ક્યારે આવશે, કેવી રીતે આવશે, તે માટે હર ક્ષણ સાવધ રહો અને તૈયાર રહો.